તારીખ 24/8/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 236 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 179
44 પાનો પ્રશ્ન 236 આ સિદ્ધાંતથી આચાર્ય દેવને નાયક ગ્રહણ કરાવવાનો હેતુ છે. ઉપર જે પ્રશ્ન ચાલ્યો 235માં કે જેટલું આ જ્ઞાન છે તેટલો આ આત્મા છે, જેટલું સામાન્ય જ્ઞાન વેદનરૂપ છે એ સ્વપણે વેદાય તો એટલો જ આત્મા. એમાં ત્રિકાળી આત્માનું જ્ઞાન આવી જાય છે. તો એ વખતે એવું કહેવા પાછળ આચાર્ય મહારાજનો હેતુ નાયકને ગ્રહણ કરવો એટલે પોતાના સ્વરૂપને ગ્રહણ કરાવવાનો હેતુ છે ને, એમ પ્રશ્ન કર્યો છે. સમાધાન કે હા, કેમ કે એક જ રીત છે. રીત તો એક જ છે કે જ્ઞાન દ્વારા જ્ઞાન સ્વભાવમાં લીન થવું. કે હા, જ્ઞાયકને ગ્રહણ કરાવવો છે. ગ્રહણ કરાવવો કયો, લીન થવું કયો, અનુભવ કરાવવો કયો, એક જ છે. જેટલું આ જ્ઞાન છે તેટલો આ આત્મા છે. બાકી જે દેખાય છે તે બધો વિભાવ છે. પણ બાકી તો નિરાકાર જ્ઞાન પણ દેખાય છે, એ પણ જ્ઞાનનું અંગ છે. તો કે એ જ્ઞેયને અવલંબતું હોવાથી વિભાવી જ્ઞાન છે. જ્ઞેયની સન્મુખ તેટલો અંશ હોવાથી તે વિભાવ જ્ઞાન છે. પરસત્તા અવલંબી હોવાથી તે આત્માને સાધતું નથી. આત્માને નહીં સાધતું થકું તે બંધને સાધે છે. વિભાવ કોને સાધે છે? બંધને સાધે છે. તો પછી રાગ છે એ તો બંધને સાધે છે એ સમજાવવાની જરૂર રહેતી નથી. એટલે એમ કહ્યું કે જેટલું આ જ્ઞાન છે તેટલો આ આત્મા છે, એ સિવાયનું બાકી જે કાંઈ છે તે બધો વિભાવ છે. ભાવો પોતાના હોવાથી એ વિભાવ છે. એ આત્માનું સ્વભાવભૂત તત્વ ક્યાંય એમાં નથી. જે ઉપલપણે જ્ઞાન લક્ષણ દેખાય છે એ વાત સ્વપણે દેખાય છે. અહીંયા જે વિભાવ દેખાય છે એ સ્વભાવપણે દેખાતા નથી, પણ વિભાવપણે પરપણે દેખાય છે. એટલે પરના ખાતામાં ખતવાય છે અને જ્ઞાન સામાન્યમાં પોતાના ખાતામાં ખતવણી થાય છે. એમ બે વાત વિરુદ્ધ છે. દેખાવા દેખાવામાં બે વાત વિરુદ્ધ છે. મુમુક્ષુને પહેલા અવલોકનમાં આવવું પડે પછી લાગે. શું? અને અવલોકનથી આગળ ચાલ્યો હોય તો એને લાગે. શું? વિજ્ઞાનના સ્ટેજમાં ચાલ્યો હોય તો એને લાગે. પણ જે વેદનામાં ન આવ્યો હોય તો ક્યાંથી લાગે? તો ન લાગે. એક જ્ઞાન લક્ષણ, એક જ્ઞાન લક્ષણ આત્માને ઓળખી લે. જ્ઞાન લક્ષણ આત્મા એટલે જ્ઞાન લક્ષ્મણ લક્ષણ વાળા આત્માને ઓળખી લે. પહેલા તું એને ઓળખી લે એવા નાયકને એટલે પોતાના સ્વરૂપને તો ઓળખી લે. પહેલું સ્ટેજ ઓળખવાનું છે, ઓળખા પછી તારી દ્રષ્ટિ ફરી જશે. તું ઓળખી લે તેના ઉપર દ્રષ્ટિ કર, દ્રષ્ટિ કર એટલે પછી તારી દ્રષ્ટિ ફરી જશે. પછી દ્રષ્ટિ રાગ ઉપર, પર્યાય ઉપર કે પર ઉપર દ્રષ્ટિ નહીં રહે, તારી દ્રષ્ટિ તારા સ્વરૂપ ઉપર જ રહેશે, બીજે નહીં રહે. ગુણ ગુણી અભેદ છે તેના ઉપર દ્રષ્ટિ સ્થાપી દે. ગુણ ગુણી અભેદ છે એના ઉપર દ્રષ્ટિ સ્થાપી દે. તો સ્થાપી દે એટલે પોતાપણે દ્રષ્ટિથી શ્રદ્ધામાં એનો સ્વીકાર કરી લે. દીદી આવી છે માથું. શું કે છે કે તેના ઉપર ગુણ ગુણી અભેદ છે તેના ઉપર દ્રષ્ટિ સ્થાપી દે, તેમાં સંતોષ કર અને તેમાં રુચિ કર. તેમાં સંતોષ કર અને તેમાં રુચિ કર, તેનાથી તું તૃપ્ત થા. આ 206 ગાથામાં આ ત્રણ બોલ છે. પછી હા, એટલો જ આ સત્ય આત્મા છે. શું? જેટલું આ જ્ઞાન છે તેનાથી તું સંતુષ્ટ થા, કે મને બધું મારું સર્વસ્વ મળી ગયું. પછી એટલો જ સત્ય અનુભવનીય આત્મા છે, અનુભવવા યોગ્ય આત્મા છે, અથવા એટલું જ સત્ય કલ્યાણ છે એમ લીધું છે. તો તારા કલ્યાણની તું રુચિ કર, કેમ કે તને એની જરૂર છે. અને એટલો જ સત્ય અનુભવવા યોગ્ય અનુભવનીય આત્મા છે એમ સ્વરૂપને અનુભવીને તું તૃપ્ત તૃપ્ત થા. તારી શાંતિથી તું તૃપ્ત તૃપ્ત થા, અને તૃપ્તિ થશે જ. અને એ ત્રણેય પ્રકારના પરિણમન થતાં તને કોઈ વચનાતીત આનંદનો અનુભવ થશે. અને એ વચનાતીત આનંદનો અનુભવ થતાં તારે કોઈને પૂછવું નહીં પડે કે મને મારો ભગવાન મળી ગયો. એવી રીતે ગાથાની ટીકા ચાલી છે. મા અન્યાન પ્રાક્ષી, હવે તો બીજાને પૂછીશ નહીં. સંસ્કૃતમાં એવા શબ્દો પડ્યા છે, મા અન્યાન પ્રાક્ષી, અન્યને અન્યને તું મા એટલે નહીં, પ્રાક્ષી એટલે પૂછતો પૂછીશ નહીં. પછી તારી એવી દશા થશે કે તારે બીજાને પૂછવું પડશે નહીં. મને આ શું થયું કે તારે પૂછવું નહીં પડે. જે જીવોને એવો સાક્ષાત્કાર નથી થતો સ્વરૂપનો, અને મન કશાયની શાંતિ થાય છે એને ઊંડે ઊંડે શંકારીએ છે, એવા જીવો બીજે પૂછે છે કે અમે ધ્યાનમાં બેસીએ છીએ ત્યારે અમને આવો અનુભવ થાય છે, તો એને આત્માનો અનુભવ ગણાય કે ન ગણાય, કહેવાય કે ન કહેવાય. તો તું પૂછે છો એ બતાવે છે કે આત્માનો અનુભવ નહોતો. પેલાને પૂછવું પડે, તીડી જોઈ તો ન પૂછવું પડે. ઓછામાં ઓછો ઉઘાડવાળો હોય, શાસ્ત્ર જ્ઞાન નો હોય તો પણ એને પૂછવું પડે. સાક્ષાત અનુભવમાં વાત જ ક્યાં રહી બીજી? પોતાને શું છે અહીંયા શાંતિ થઈ હોય છે, મનમાં માનસિક શાંતિ છે ને, મન આયા છે એટલે એને શાંતિ લાગતી હોય. પછી સાક્ષાત્કાર તો છે નહીં એટલે નિશંક હોઈ શકે નહીં, નિશંક રહી શકે નહીં. અને જે વચનાતીત આનંદ છે, આખો જે ચૈતન્યપિંડ છે એના પ્રદેશે પ્રદેશે ઉપયોગ પથરી જાય છે, આનંદ પણ પ્રદેશે પ્રદેશેથી વેદાય છે. એટલે જ્ઞાન ને આનંદના દીવડા સર્વ પ્રદેશે પ્રગટા હોય, એને પૂછવાનું ક્યાં રહે કે મને જ્ઞાન થયું કે નહીં, આનંદ થયો કે નહીં. પ્રદેશ પ્રદેશથી થયો છે. જે આત્મ શાંતિને, જે આત્માના આનંદને પહેલા એના સર્વ પ્રદેશો ઈચ્છતા હતા, એની એની જરૂરિયાત લાગી હતી. સર્વ પ્રદેશથી જરૂરિયાત લાગી હતી, ખાલી એકલા મનોરંજનથી જરૂરિયાત નહોતી લાગી કે મારે મનને મનોરંજનમાં રાખવું છે, મનને રાજી કરવું છે, એવું નથી. આખા આત્માને એને રાજી કરવો હતો અને થયો. મોઢામાં હાકર નો ગાંગડો હોય પડે તેનો એમ પ્રથમ સ્વાનુભવ છે એ ગુંગાનો ગોળ છે, ભલે ન કહી શકે. અનુભવ છે એ તો બરાબર વાત છે. તેમાં સંતોષ કર, તેમાં રુચિ કર, તેનાથી તૃપ્ત થા, તેમાં જ સર્વસ્વ છે, બહાર કાંઈ નથી. એ જ પોતાનું સર્વસ્વ છે. સ્વરૂપને અનુભવથી પ્રાપ્ત કર્યું, બસ એને સર્વસ્વને પ્રાપ્ત કર્યું, હવે કાંઈ એને માટે બહાર છે? જગત એના માટે પડેલા તરણા જેવું છે કે મરેલા મીંદડા જેવું છે. બહારનું જે આકર્ષણ છે એ તૂટી જવાનું કારણ છે કે પછી હળેલા તરણા જેવું છે કે મરેલા મીંદડા જેવું છે. ઇન્દ્રનું ઇન્દ્રાસન હોય તો એમાં એને ક્યાંય સુખનો આભાસ થતો નથી. એ પરમાણુ છે, એ પર્યાય પરિણામ છે. એમાં આ આત્માને શું, આ આત્માને શું સંબંધ છે? કે નાસ્તિ સર્વોપી સંબંધ, કોઈ સંબંધ નથી. કોઈ પરમાણુ સાથે તે કોઈ પણ પર્યાય ધારણ કરીને પરિણમતા હોય તો એથી આ આત્માને કાંઈ સંબંધ નથી. સારા છે એ વાત પણ નથી અને એ ખરાબ છે એ વાત પણ નથી. જેવા છે એવા એ એનામાં છે. અને મારું સર્વસ્વ મારામાં છે, એમાં સુખ શાંતિ અને આનંદ બધું ભર્યું છે. પરમાત્મા સર્વગુણ સંપન્ન છે, પરમાત્મા સર્વગુણ સંપન્ન છે, સર્વાંગ સુંદર છે. એટલે હવે એને ક્યાંય પોતાનું સ્વરૂપ છોડીને બહાર જવાનું મન થાય એવું નથી. બેનશ્રીની ભાષા એવી હતી કે આત્મા પોતે પોતાના ચૈતન્ય બાગમાં ક્રીડા કરે છે. જેમ કોઈ બગીચાની અંદર તારે પર ફુવારા અને ફૂલ ઝાડ ને સુગંધ ઠંડક ને બધું એક સાથે હોય અને એમાં પડ્યા રહેતા હોય તો એને બળબળતા ઉનાળામાં બહાર જવું કાંઈ પણ ગમે નહીં. એમ બહાર નીકળે ત્યાં બળબળતો ઉનાળો છે, સ્વરૂપની બહાર નીકળે ત્યાં બળબળતી વાત છે. ઉપયોગ બહાર નીકળ્યો કે ભઠ્ઠી જેવું દુઃખ લાગે, એવી અંદરની શાંતિ એવી છે. બહાર નીકળવામાં પાણીથી બહાર નીકળે ને માછલી કેવી તરફડે, એવું ઉપયોગનું છે. એટલે ખેંચ્યા ખેંચાઈને અંદરમાં આવે છે. ઉપમા તો બહુ સરસ સરસ નાની એ આપી છે કે આત્મા તો શાંત રસનું સરોવર છે. આત્મા તો શાંત રસનું સરોવર છે. તમે નહોતા શિકાગોમાં, તમે નહોતા બરાબર શિકાગોમાં. એક દિવસ ડાઉનટાઉનમાં ગયા હતા, મોટું 110 માળનું બિલ્ડિંગ છે ને, જોવા લઈ ગયા હતા ભારતીબેન. જતા પછી થોડુંક ચાલો આપણે કંઈક માર્કેટિંગ કરી લઈએ, કેસર ને બદામ ને બધું ઇન્ડિયન સ્ટોર હતો એમનો ઓળખીતાનો, ત્યાં જવાનું હતું કે ગાડી લેવડાવી સરોવરના કાંઠે છે, સરોવરના કાંઠે છે આખું, હા શિકાગો શહેર જ છે, એવા એ બાજુ પાંચ મોટા મહાન સરોવરો છે એવા દરિયા જેવા, આમ તમે નજર નાખો એટલે સામે કાંઠો ન દેખાય, એમ દરિયાનો કાંઠો ન દેખાય એમ સામે સરોવરનો કાંઠો ન દેખાય, છે સરોવર લાગે દરિયા જેવું, હા ચાર ત્રણેય બાજુ એક કાંઠે આપણે ઉભા રહીએ હોય બાકીના કોઈ કાંઠો ન દેખાય, એમ દરિયામાં નથી દેખાતો એવું કહે છે કે અહીંયા આત્મા શાંત રસનું સરોવર છે, કાંઠે ઉભો રહ્યો તો ઠંડી હવા આવે અંદર પડે એની વાત બીજી છે, પણ કાંઠે ઉભો રહ્યો તો એને શીતળ 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 હવા આવે, તમે હાજરી આપી શકો, તમારી અહીંયા હાજરી હોય ને તમે નોકરી કરતા હોય ત્યાં હાજરી હોય એવું બને કે ન બને, કોર્ટમાં તો એની એલિબી સાબિત કરે એટલે વાત પૂરી થઈ જાય છે, ફલાણો તમારા ઉપર આરોપ છે આ જગ્યાએ આ ઘટના બની છે, બોલો તમારે શું કહેવું છે, એટલે પેલો માણસ કે સાહેબ એ સમયે મારી હાજરી ફલાણા ક્ષેત્રમાં હતી, ફલાણી જગ્યાએ હું હતો, એનો આ પુરાવો છે, ત્યાં આટલા આટલા માણસો હતા એ બધાને તમે પૂછી લ્યો કે હું અહીંયા હતો કે નહોતો, એ બતાવે છે કે હું આ જગ્યાએ નહોતો, માટે એ ઘટના સાથે મારે કાંઈ સંબંધ રહેતો નથી, એને અંગ્રેજી ભાષામાં એલિબી કહે છે, એલિબી સાબિત કરે એટલે વાત પૂરતી, એમ તમે નાસ્તિમાં ઊભા છો એટલે અસ્થિમાં ઊભા નથી, અને નાસ્તિમાં ઊભા રહીને અસ્થિમાં ઊભા રહેવા જવાનું તો બે વાત તો બનવાની નથી, બે જગ્યાએ તો તમારી વજુદગી રહીએ નહીં, હયાતી રહીએ નહીં, નાસ્તિથી ખસ્યા વગર અસ્થિમાં આવવું એ પ્રશ્ન જ નથી, એટલે તો પહેલાં તો પરિભ્રમણને દોષથી નીકળવાની પહેલી ચર્ચા ચાલે છે, દોષમાં ઊભો છે પરિભ્રમણના કારણમાં ઊભો છે, ત્યાંથી ખસેડવા માટે તો આવે જ ન છે, ખસવા માટે તો એ ઘણા ભૂલ કરે છે, આવે સમયસર અને નાયકની વાત સાંભળ્યા પછી નાસ્તિમાં અહીંયા ન્યા હોય, રૂપિયાની પકડ કુટુંબની પકડ, હ પેલા છોકરા બધું એમને હોય, અને હું જ્ઞાયક છું હું જ્ઞાયક છું હું જ્ઞાયક છું, હું જ્ઞાન છું મારા મનન ગુણ ભર્યા છે, હું અનંત ગુણનો સાગર છું, હું આનંદનો સાગર છું, હું જ્ઞાનનો સાગર છું, હે દેવ શાસ્ત્ર ગુરુ એ છે, ગુરુ શાસ્ત્ર પણ પર છે, મોક્ષ પર્યાયની મારે જરૂર નથી, પણ હું નાસ્તિમાં ઊભો છું એનું હું, અને પાછું એવી વાત છે કે નાસ્તિના પરિણામ સ્થૂળ છે અને અસ્થિ સૂક્ષ્મ છે, હું સ્થૂળ ને ખબર નથી સૂક્ષ્મ ને માં હું ઊભો છું એમ કે છે, આવું ધરવા લાગે મોટા આવડા આવડા અક્ષર દેખાય નહી, હું જીણા અક્ષર માંથી એ કશું વાત ખોટી છે, બની શકે નહીં,
હીરો
પકડાય કેવી રીતે, તેમાં જ સર્વસ્વ છે બહાર કાંઈ નથી, કેવું લીધું છે, એટલે જ્ઞાની ને ઉદાસીનતા સહજ છે, બહાર કઈ નથી. અનંત વાર આ બધા સંયોગો આવ્યા અને ગયા, આથી ઉત્કૃષ્ટ પણ આવ્યા ને ગયા, આથી હીણા પણ આવ્યા ને ગયા, તો એમને મર્યો. તારામાં કઈ આવ્યું ગયું નહીં, હવે એ આવ્યા ગયા અરે તારી માથા ફોડ છે, એ તો સમજણ વગરની વાત છે, બીજું કઈ નથી. શેમાંથી સુખ આવે ગયો ચાલો સાબિત કરો, કોઈ ચીજ માંથી સુખ આવે છે? આવતું નથી. તેમાં સર્વ છે, સર્વસ્વ છે, બહાર કાંઈ નથી. તેના ઉપર દ્રષ્ટિ સ્થાપીને તેનું જ્ઞાન કર, એ સર્વસ્વ પોતાનું સ્વરૂપ છે, એના ઉપર દ્રષ્ટિ સ્થાપીને, દ્રષ્ટિ સ્થાપે ત્યાં શું થાય છે, અભેદતા સધાય છે. દ્રષ્ટિ જેના ઉપર જાય ત્યાં અભેદતા સાધવાનો એનો ગુણ છે, એનું કામ જ એવું છે. રાગ ઉપર દ્રષ્ટિ હોય, પર્યાય ઉપર દ્રષ્ટિ હોય, પર ઉપર દ્રષ્ટિ હોય, એટલે બધે ત્યાં અભેદતા સાધી લે છે, ત્યાંથી ઉખાડી નાસ્તી છોડાવી. સ્વરૂપ જે સર્વસ્વ છે એના ઉપર દ્રષ્ટિ આવી એટલે ત્યાં અભેદતા સતાય છે. પછી દ્રષ્ટિ ને દ્રષ્ટિ નો વિષય બે ભેદ ત્યાં રહેતા નથી, ભાવે અભેદતા સધાઈ જાય છે. ભલે દ્રવ દ્રવ રહે છે, પર્યાય પર્યાય રહે છે, પણ એ તો જાણવાનો વિષય છે, અનુભવવાનો વિષય નથી. અનુભવ તો અભેદ અનુભવ રહીએ છે, સ્વરૂપ સાથે અભેદ અનુભવ રહીએ છે. બેનશ્રી જે અનુભવ માંચ્યું હતું તે દિવસે જગલીએ, કે ચૈતન્ય ભગવાન પછી પોતાના સ્વરૂપ જ્ઞાન ને આનંદ માં રમતા હતા, પછી મારી પર્યાય ત્યાં જતી હતી એમ ન લીધો, હું ત્યાં જતો હતો એમ ન લીધો, હું રમતો હતો, બસ જ્ઞાન ને આનંદ માં હું રમતો હતો. એમ હું પણ પછી આવે છે, દ્રષ્ટિ થાપતા હું પણ સ્વરૂપ માં આવે છે, અને સ્વરૂપ સિવાય ક્યાંય પછી હું પણ રહેતું નથી, હતું બધું ઉઠાવી લે, ઉઠી ગયો, ઉઠી ગયો. એ બધા અન્ય સ્થાનો હતા, અસ્થાન હતા આત્મા માટે, અને પોતાનું સ્વરૂપ છે તે જ સ્વસ્થાન છે. એ સ્વસ્થાનમાં દ્રષ્ટિ થપાતા, સ્વસ્થાનમાં હતો એ પણ નહોતા જેવું હતું, એ હવે આવ્યો એમ કહેવાનો, બાકી હતો તો ખરો. તેના ઉપર દ્રષ્ટિ સ્થાપીને તેનું જ્ઞાન કર અને તેની પરિણતિ કર. પરિણતિ ઉપર આવ્યા, આમ શું છે, જયારે દ્રષ્ટિ સ્થપાય છે, અભેદતા સધાય છે, એ સ્વરૂપના અપૂર્વ અત્યંત મહિમાના કારણે સ્થપાય છે. દ્રષ્ટિ ક્યારે સ્વરૂપ ઉપર સ્થપાય છે, કે એની પૂર્વ પર્યાયોમાં સ્વરૂપનો મહિમાનો ઉછાળો ઘણો હતો, અને અપૂર્વ અને અત્યંત મહિમાને લીધે એ દ્રષ્ટિ એમાં અભેદપણે આવી ગઈ, અને સ્વરૂપ રસ ભલે એ પાડથી સેકન્ડ, પણ સ્વરૂપ રસ છે એ એટલો રેડાણો, એટલો રેડાણો, શું એક ન્યાયે એની અનંતતા લીધી છે, કેમ કે અનંત ભવને એ તોડે છે, ભવની અનંતતાને એ તોડે છે, માટે એમાં અનંતતા છે. ભલે જગન્ય ભાવે ચોથા ગુણ સ્થાને છે, તોય પણ એની અનંતતા લીધી છે જ્ઞાની શાસ્ત્રમાં, અને છે પણ એ, એટલે એની પરિણતિ ઊભી થાય છે. પરિણતિ બનવાનું કારણ શું, સવળી કેવળી કે તીવ્ર રસ, વિભાવ છે એ ગમે તેટલો તીવ્ર થાય તો પણ મર્યાદિત છે, અને સ્વભાવ છે એની તીવ્રતા આવે તો તે અમર્યાદિત છે. એટલે વિભાવ પરિણતિ મર્યાદિત છે અને તૂટી શકે એવી છે, માટે તે તૂટે છે. સ્વભાવ પરિણતિ અમર્યાદિત છે, એ વધતી 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 પૂર્ણ થાય છે, પછી બીજું કાંઈ એમાંથી થવાનું કારણ રહેતું નથી. પછી સંસારનો કોઈ પ્રકારે એમાંથી ભજવો, ઉપજવો કે ઉદ્ભવવો એવું કાંઈ પછી બની શકતું નથી. માટે મુક્ત આત્માઓને કદી જન્મ મરણ થતા નથી. ઘણા વર્ષ પહેલાની વાત છે, ભાવનગરના ટાઉન હોલમાં સંન્યાસીઓ આવેલા, એને સાથે એક બેન હતા, યુવાન ઉંમરના હતા, નામ હતું ગીતા ભારતી. પ્રભાવશાળી વ્યક્તિ લાગે, નાનપણથી કંઈક ગીતાના શ્લોકો મોઢે હશે. પછી એ લોકોએ એને સંન્યાસી બનાવી દીધી દિલીપભાઈને, પણ ગીતા ઉપર બહુ ફ્લુઅન્ટ સ્પીચ આપતી હતી. ટાઉન હોલમાં એનો લેક્ચર હતો. મુક્ત આત્માઓને જન્મ મરણ હોતા નથી, પાછા એ 24 અવતારને થાપે, રામા અવતારને, કૃષ્ણ અવતારને, નરસિંહ અવતારને, મચ્છા અવતારને, કચ્છા અવતારને, માછલી રૂપે અવતાર લીધો છે, કાચબા રૂપે અવતાર લીધો, મચ્છ કચ્છ બધા 24 અવતાર છે. પછી એ વખતે અમારા ભાગીદારથી લઈ જતા, પરાણે ખેંચી જાય એવા કોક આવે ને, એ બહુ એવો શોખ હતો. રૂપણીમાં શું છે બધા, તો કે ના ના તમે આવો, પછી કાંઈક તમે એમાંથી કયો કે આમાં અમને સારું લાગે છે, એમાં હું વાંધો છે ને આમાં હું સારું નથી, એ બહુ સારું બોલે છે, અમને એવું સારું લાગે, હા ભાઈ અત્યારે આમાં સારું નથી, શું કયો સારું નથી લ્યો. મુક્ત આત્માઓને જન્મ મરણ હોતા નથી ને પછી આ ઉતારની વાત ક્યાંથી આવી? તો આપણે એના ઘરે જઈને પૂછ્યા, લઈ ગયા મને પરણે ઘરે, તમે દલીલ કરી શકશો, વાત કરો. એ જે એના મકાનમાં ઉતારો આપેલો, એના જે લોકો ઇન્વાઇટ કરે અને સારા મકાનમાં ઉતારો આપે ને, મકાન મોટું ગયા, પછી કેવડાવ્યું કે ભાઈ થોડીક તમારી સાથે ચર્ચા કરવી છે, એટલે આવ્યા છે, ચર્ચાનો ટાઈમ નથી, ચર્ચા નહીં કરી, બસ પતી ગયો, ન કરે આ લોકો. પોતે નિશંક હોય નહીં ને, એ પોતે ગમે એટલું લેક્ચર આપે પણ અંદરથી નિશંકતા ન હોય, પાયો તો છે નહીં એની પાસે, વગર પાયે બધું ચણતર કર્યું છે, મકાન ડોલે છે એને ખબર છે, નિશંકતા આવે નહીં. તો પહેલા દડા ક્લીન બોલ્ડ થઈ જાય, બીજો નાખવો ન પડે, પણ એ કોઈ વિતક આપે નહીં. શું કે છે એની પરિણતિ કર, વાત એમ છે મુદ્દે, એની પરિણતિ કર, આત્મ પરિણતિ એને કહે છે, એને જ્ઞાનધારા કહે છે, એને જ્ઞાનધારા કહે છે, આત્મ પરિણતિ કહે છે, ચૈતન્ય ધારા કહે છે, અને સ્વાદની અપેક્ષાએ એને અમૃત ધારા પણ કહેવામાં આવે છે. લાલચ થાય એવી વાત છે, અમૃત ધારા છે, અંદર થી અમૃત ની ધાર હાલી આવે પ્રવાહ રૂપે, મુનિઓને જરા વિશેષપણે આવે, તે મુનિઓ એમ કે હજી ધીમી ધાર છે, આવું અમને પોસાય નહીં, લક્ષ પૂર્ણતા ઉપર છે ને, આટલો મોટો મહાસાગર ઉભેલો છે એમાંથી ધાર આવે, ધંધુડી શું કામ આવે? અમારે તો ધોધ બંધ જોઈએ, ધોરિયા જોઈએ. સાહેબ તમે તો જ્ઞાન ના ધોરિયા, આનંદ ના ધોરિયા વહેવડાવો છો ને, તો કઈ હજી અમને નથી, દંડુડી જેવા લાગે છે. તારી અપેક્ષા એ તને એમ લાગે, અમારી અપેક્ષા એ ઓછું છે, ઓછું પડે છે, એવું છે. એટલે નાની મુની કદી પોતાના પરિણામમાં ઓવર એસ્ટિમેટમાં આવતા નથી, એને આખી વસ્તુ એને લક્ષમાં છે, આખી વસ્તુ એના જ્ઞાનમાં છે બરાબર. એટલે કમ્પેરિઝન થઈ જ જાય, તેની પરિણતિ કર, તેમાંથી સંતોષ મળશે, તેમાંથી તૃપ્તિ આવશે. તૃપ્તિ આવશે એનો અર્થ એમ નથી કે હવે વધારે આનંદ નથી જોતો, એમ નહીં. ઓલી જે અતૃપ્તિ હતી અત્યાર સુધીની અનાદિની, એ બંધ થઈ જશે એમ કે છે. તૃપ્ત દશા પ્રગટ થવાની શરૂઆત થશે. પૂર્ણતૃપ્તિ તો પછી કૃતકૃત દશા થાય ત્યારે છે, પણ દ્રષ્ટિ અપેક્ષા એ કૃતકૃતતા છે, તૃપ્તિ છે. દ્રષ્ટિ છે એ અધૂરાને સ્વીકારતી નથી, પર્યાયને સ્વીકારતી નથી. તેમાંથી તૃપ્તિ આવશે અને તેમાંથી અપૂર્વ સુખ પ્રગટ થશે. વચનાતીત સર્વોત્કૃષ્ટ અને ચિંતમનથી પહેલે પહેલે પાર એવું અચિંત્ય, અચિંત્ય અનંત અને અવ્યાબાધ ભાવનામાં લીધું છે. સર્વોત્કૃષ્ટ અચિંત્ય અનંત અને અવ્યાબાધ સુખ સ્વરૂપી હું પોતે જ છું એમ ભાવના ભાવે. તેમાંથી અપૂર્વ સુખ પ્રગટ થશે. ભગવાન સ્વરૂપ આત્મામાં જ બધું ભરેલું કે છે, કે ભગવાન સ્વરૂપ આત્મામાં જ બધું ભરેલું, પોતે જ ભગવાન છે. ભગવાનમાં શું પછી ખામી રહી? ભગવાન તો સર્વગુણ સંપન્ન છે. બેન શ્રી વચનામૃતમાં લીધું છે કે તારામાં બધું ભર્યું છે અને તારે કાંઈ પણ બહાર લેવા જવું પડે એવું નથી, એવું બધું તારામાં ભર્યું છે. એટલે કે તારે જોઈએ એવું બધું તારામાં ભર્યું છે. તને સુખ શાંતિ અને આનંદ જોઈએ, આથી બીજું શું જોઈએ? નહીં તો બધું ભર્યું છે અને માપ નહીં એટલું ભર્યું છે, બાધા ન પહોંચાડી શકાય એવું ભર્યું છે, કદી ખૂટે નહીં એવું ભર્યું છે. અક્ષય પાત્ર છે, અક્ષય પાત્ર છે. ગમે એટલું એમાંથી નીકળે તો એ એટલું ને એટલું જ રહે. ગમે ખાલી તો ઓછું ન થાય ને, ખાલી થવાનો ક્યાં પ્રશ્ન છે? આટલું બધું નીકળ્યા પછી કોઈ એક અંશે ઓછું થાય કે નહીં? કે નહીં, ઇન્ટેક્ટ એટલું ને એટલું કહ્યું છે. ચમત્કારિક વાત છે ને. હા, અનંતકાળ સુધી અંદરથી નીકળ્યા જ કરે, નીકળ્યા જ કરે, અંદરથી નીકળ્યા, વયા જ કરે, વયા જ કરે. અનંતો પ્રવાહ વહે વસ્તુ જ્યારે જુઓ અનંતકાળ પછી તો એમ ને એમ, એટલી ને એટલી. એની ઓછને એનો આધાર છે, જ્ઞાનીઓને એની ઓછને એનો આધાર છે. પછી વિકલ્પ શો, ભય શો, ચિંતા છી, કઈ વાત રહેતી નથી. કોઈ કે પણ બારમાં આમ થયું, તો કે ઈ થયું બારમાં થયું, બારમાં થયું ને, પતી ગઈ વાત. કોકના ઘરમાં વાસણ ખખડ્યા, આપણે શું આ સંકડા નો સમજો છો કેમ જ છે ઝઘડો થયો જોર જોર થી બોલે છે પાડોશ માં આપડા ખરે સંભળાયું વાસણ ખખડતા લાગે છે એમ કે ઘરમાં વાસણ હોય એ ગોઠવવા જાય તો અવાજ તો થાય ને હા એમ ઘરમાં બધા ગોઠવાતા ન હોય હરખા ત્યારે સીધે સીધું ગોઠવાય જાય ત્યારે અવાજ ન થાય પણ ન ગોઠવાતા હોય ત્યારે અવાજ થાય કે ન થાય એટલે એને સાંકેતિક ભાષામાં ઇડિયોમેટિક લેંગ્વેજમાં વાસણ ખખડ્યા એમ કહેવાય છે ઘર હોય તો વાસણ ખખડે હારે રે ત્યારે કઈક તો ખટખટ થઈ જાય એનું કારણ શું છે પ્રકૃતિ ભિન્ન ભિન્ન હોય છે કરોડો મનુષ્યમાં બે ની એક સરખી પ્રકૃતિ હોય એવું ગોતવું મુશ્કેલ છે ફેરતો પ્રકૃતિ ફેરે ફેરતો હોય તે એ વાસણ ખગડ્યા વિના એને કેમ કે ભાઈ ગોઠવાય નહીં ને થાય તે પ્રકૃતિને મારવાનો ઉપાય છે અહીંયા જે વાત છે પ્રકૃતિને મારવાનો ઉપાય છે ઝઘડો થાય તો આપણે કઈ લેવા દેવા નથી એના ઝઘડામાં આપણે શું કરવા પડવું અને પાડે તો પડવું એટલું શાણપણ કેળવવું કે કોઈ પાડવા આવે તો પડવું નહીં કેમ કે તમે ઘર વાળો છો કાલે જ થઈ જશો દુશ્મના વાત અમારી સામે ઉભી થશે તમે તે ધ્યાન કર્યું જે કઈ થાય બારમાં જે કઈ થાય બારમાં પછી એની ઉપાધિ નહીં આવે પછી એનું કોઈ ટેન્શન નહીં આવે તેમાંથી જ અપૂર્વ સુખ પ્રગટ થશે ભગવાન સ્વરૂપ આત્મામાં જ બધું ભરેલું છે જ્ઞાયકમાં જ બધું ભર્યું પીડ્યું છે એનાથી ભરું ભર્યું પીડ્યું છે તારા ખજાને કાંઈ ખોટ નથી એમ કહેતા ગુરુદેવ ગુરુદેવની ભાષા તારા ખજાને કાંઈ ખોટ નથી હું કરવા ભીખ માગે છું એમ કે કોઈને એમ થાય કે એકલા જ્ઞાનમાં શું છે પણ હવે જ્ઞાન 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 કરે છે પણ એકલા જ્ઞાનમાં શું છે અને જ્ઞાનમાંથી શું મળવાનું છે એને ઓલું શું છે ઓલું ભટકતું જ્ઞાન છે ને એટલે અને અધૂરું છે પાંગળું છે એકલા જ્ઞાનમાં શું છે જ્ઞાનમાંથી શું મળવાનું છે પણ કહે છે કે તે જ્ઞાનમાં અનંત અનંત ભરેલું છે આ તો તને ભરેલા ચરુ નો કાંઠો દેખાડો આખો ચરુ છગો છગ ભર્યો છે જોઈશ તો અધો અધો થઈ જશે એવડો મોટો છે અને એટલું બધું અંદર ભર્યો છે કે છે જ્ઞાનીઓ કે આ ચૈતન્ય તત્વ મહા આશ્ચર્યકારી છે આશ્ચર્યકારી છે એમ નથી કીધું મહા આશ્ચર્યકારી છે અમૃતચંદ્રાચાર્ય તો કળશમાં લખ્યું અદ્ભુતાત અદ્ભુતમ અદ્ભુત થી પણ અદ્ભુત છે શું નથી કહેવાતું તો આટલું આટલું કહી જાય છે પાછા કોઈ રીતે જીવને પ્રેરણા ઉત્પન્ન થાય પ્રેરણા મળે પ્રેરણા મળે પછી એમાંથી નિર્ધાર આવવો જોઈએ લાલચ થાય એવી તો વાત ચોક્કસ છે સામાન્ય મુમુક્ષુ ને પણ લાલચ થાય એવી વાત તો ચોક્કસ પણ પછી એમાંથી નિર્ધારમાં આવી હવે ગમે એમ કરીને લીધે છૂટકો છે હવે ગમે એમ કરીને લીધે છૂટકો છે હવે વાંહે પડી જવું એકવાર એની પાછળ પડી જવું બસ રસ્તો મોકળો છે, એ નિર્ધાર કર્યા પછી રસ્તો મોકળો છે. જ્યાં સુધી કરવા ધારતો નથી ત્યાં સુધી બધી વિટમણા છે, પછી રસ્તો મોકળો છે. તે જ્ઞાનમાં અનંત અનંત ભરેલું છે. જેટલું આ જ્ઞાન છે તેટલો આત્મા છે, તેને તું ગ્રહણ કર. બસ અહીંથી પકડી લે આ, એને પગ મૂકવાની જગ્યા છે. થઈ એક વખત ઉભો રહેવા કોક દે ને, પછી છલંગ મારે. પગ મૂકવા દે ને તો કા પગ મૂકવાની જગ્યા છે. હવે માર છેકડો તારે તાકાત હોય એટલે. એ બહુ કહી દીધું છે. જેટલું આ જ્ઞાન છે તેટલો આત્મા છે, આખો સમયસાર કહી દીધો. સમયસાર નો સાર મૂકી દીધો, રસ ભરી દીધો, ઉકેલ પોતે જાતે કરી ને ચાલી જાય એ બાજુ. માત્ર છત્રી ભાઈ અનુસંધાન માં છો, આ સિદ્ધાંત થી એમ લીધું ને, એટલે આ એટલે ઉપર ની વાત હતી. અને એ સ્વરૂપ ને ગ્રહણ કરવાનો, અનુભવ કરવાનો આ જ પ્રકાર છે. બે પ્રકારે કોઈ કામ આમાં થતું નથી, એક જ પ્રકારે થાય છે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો, એ સૂત્ર આત્મસિદ્ધિમાં મૂકી દીધું. આશે તો કાલે લખાયું છે, વાતો એક જ છે. માત્ર છત્રી બે લઈ લ્યો આશયમાં.